મિત્રો, સીમાડા મારા જીવનના સીમાડા, બહુ દૂરના વર્ષોના તરફ છૂટેલા અનુભવ. મારા જીવનના સીમાડા મને સમજાય છે. હે નીચે બહુ વર્ષો પહેલાના થોડા છૂટેલા અનુભવો લઈને દરેક અનુભવ પર થોડી ક્ષણો કેલિડોસ્કોપ ફેરવીને આગળ વધી જતો એટલે હું વાંચીશ. એક પારસી સર્જક તરીકે એનું ટાઇટલ છે મને હજી સાંભળે. આ બધા વિતેલા અનુભવની વાત છે. મને હજી સાંભળે છે કે શૈશવમાં એક સપનું મને રહી રહીને જુદા જુદા દિવસે આવતું રહે. હું દોડતો હોઉં ને કોઈ બહુરૂપિયા જેવા માણસ મારી પાછળ પડે. થોડી દૂર એક નાની જેવી વાડ હોય, તે જો હું હટાવી જાઉં તો સુરક્ષિત બની જાઉં. પણ એ વાડ પાસે આવતા જ બહુરૂપિયો કોણ જાણે ક્યાંથી મારી પીઠ સરસો આવી પહોંચતો ને મને પકડી લેતો. જુદે જુદે સ્વરૂપે સ્વપ્નિલ અવસ્થામાં વારંવાર આમ થયા કરતો. પછી તો મને સપનામાં પણ ભાન થવા લાગ્યું કે અણી પડે હવે પકડાઈ જવાનું છે. એટલે પકડાવવાની પહેલાં જ આત્મબળથી, અથવા કહો કે આત્મકળથી, આંખો ખોલી નાખી. મને સાંભળે છે કે થોડા વખત પહેલાં એ દાયકાઓ જૂનું સ્વપ્ન મને ફરી આવે અને આ વેળા હું બાર કૂદીને સુરક્ષિત સામી બાજુએ પહોંચી ગયો. મને સાંભળે છે હું એટલો નાનો હતો કે બધા જ કવિઓ મને આદર્શ વ્યક્તિઓ લાગતા. ઉષ્માવાળા, ઉદાર, ક્ષમાવાન, રસિક ને ખૂબ જ આકર્ષક. મને હજી સાંભળે છે હું 8-1 વર્ષનો હોઈશ જ્યારે મેં મારું સૌથી પહેલું કાવ્ય રચેલું, જેની પહેલી પંક્તિ કોણ જાણે પણ શા માટે પણ આવી હતી. ચાંચિયાનું જોર વધી ગયું. એક સવારે મેં એ કાવ્ય ઘરમાં સૌને મોટેથી સંભળાવે. મને સાંભળે છે કે તે બદલ મને પિતાની હાંસીનો સુવર્ણ ચંદ્રક પણ મળ્યો. માં અમુક લાગણીઓને જાણે કે કાબુમાં રાખીને બેઠેલા હોય એવા ગણાયેલા. મોટા ભાઈ અલિપ્ત જણાયેલા, પણ એમને ક્યાં કવિતા સાથે દોસ્તી ના હોય. જે દોસ્તી એમને હતી તે તો પડોશની ઝરીન સાથે હતી, જે ત્યારે સોનેરી કવિતા જેવી લાગતી. પછીથી મને લાંબો સમય વિસ્મય થયા કરેલું કે મને આટલું મોટું ઇનામ મળે. મને હજુ એ સાંભળે છે કે કુટુંબની વાતો નીકળી હતી ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે તેઓ 7 ભાંડુઓ હતા, તેમાંના 2 ભાઈઓ જુવાન જોત ગુજરી ગયા હતા. વર્ષો પછી હજી મારા દાદી ખૂણામાં બેસીને તેનો મૂગો શોક કરતા. પિતાના કહેવા મુજબ મારા કાકા શહેરિયા જમશેદપુરમાં એન્જિનિયર હતા અને કારખાનામાં લિફ્ટની હોનારતમાં ગુજરી ગયા હતા. લિફ્ટની હોનારત, કેટલું ધારદાર ચિત્ર! મારી કલ્પના એ ચિત્રને તે સમયે નજરની સામે લાવીને ખડું કરતી. છુંદાઈ ગયેલું શરીર, દૂર ફંગોળાયેલી હેટ, જુદો થઈને લિફ્ટને બાજી રહેલો હાથ, શરીરના કચુંબરમાં બીટરૂટના ટુકડા જેવા અહીં તહી લોહીના ભરાવદાર છાંટ. મને હજી સાંભળે છે કે તે ગાળામાં લિફ્ટમાં ચઢ ઉતર કરવાનો મારો અનુભવ મને ઘણી ઘણી ગાંઠી વખત જ થયેલો. માં કે પિતા જોડે ચઢેકથી ફોર્ટ વિભાગમાં જવાનું થતું ત્યારે ક્યારેક ક્યારેક. મને હજી સાંભળે છે મને વિચાર આવતો કે લિફ્ટને ચલાવવાનું કામ બહુ અટપટું હશે, તેથી જ તો આ ખાખી યુનિફોર્મવાળાને એ કામ માટે રોકવામાં આવે છે. એને જોઈને લિફ્ટના બટનો દબાવવાની મારી ઈચ્છા દબાઈ જતી. જોકે ઈચ્છા બહુ તીવ્ર હશે, કેમ કે થોડા મોટા થઈને મેં લિફ્ટમાં એક એવો સગવડ્યો સિદ્ધાંત પણ રચી કાઢેલો કે શહેરના પ્રત્યેક જણને પ્રાથમિક કેળવણી આપવાનો જે સરકારનો સુંદર હેતુ છે તે પૂરેપૂરો સિદ્ધ થયેલો ત્યારે જ ગણાય જ્યારે શહેરની લિફ્ટમાં કોઈ પણ ચાલક જ ન હોય. મને હજી સાંભળે છે જ્યારે અમે દાદા દાદીની સાથે રહેતા હતા ત્યારે ઘરથી થોડીક નોખી વસેલી ઉપલા માળની સૌથી છેટીની ઓરડીમાં હું અને મારો ભાઈ ક્યારેક ક્યારેક રમવા જતો. એ ઓરડીમાં થોડો ઘણો સામાન ખડકાયેલો પડ્યો રહેતો, જેમાં સામેની ભીંત પર સ્ટેન ગ્લાસની ગોળ બારી પાસે ટાંગેલી એક મ્યાન મસ્ત તલવાર પણ હતી. દાદાની જુવાનીના નૂરની નિશાની સમયે તલવાર અમારી જિજ્ઞાસાના ભૂલનું પ્રયોજન બની જતી. એને હાથ લગાડવાની જોકે અમને સૌને બહુ મનાઈ હતી, પણ એની આસપાસ ફૂલની જેમ ફૂલ પર જેમ મધમાખી મંડરાય તેમ અમે મંડરાતા, અને મંડરાતી મધમાખી ફૂલને જે કરે તે કરતા. એને ચંચુપાત ન કહેવાય તો મધમાખીની મૂંછનો શ્મશ્રુપાત કહીએ. ક્યારેક દાદા આવી ચડતા અને કહેતા, છોકરા એની સાથે ના રમ, તો અમે આજીજી પર આજીજી કરી તેમને રાજી કરી તલવારને મ્યાનમાંથી બહાર કઢાવતા, ને વીતેલા યુગની સંજીવની જેવી થોડી તલવારબાજી પણ આંખ ફાડીને જોતા. દાદાની દેખરેખમાં તલવારને હાથમાં પણ લેતા. મને સાંભળે છે એ તલવાર અંગે મને ઉપજેલી દિલગીરીની લાગણી, મને લાગતું એ કેટલી એકલતા અનુભવતી હશે. આમ ભૂલાઈ રહીને મ્યાનમાં આમાં એકાંત ઓરડીમાં મને હજી એ સાંભળે છે. હું તૈયાર થઈને સ્કૂલ બસ પકડવા જતો હતો ત્યારે કોઈએ આવીને મને કહ્યું કે માં કહે છે કે ઘર પાછો ફર. દાદા ગુજરી ગયા હતા. પાયદસ એમની પાયદસ મારી કુમળીવરની વયની સૌથી પહેલી સ્મશાન યાત્રા હતી. પારસીઓમાં પાયદસ શબ્દ વપરાય. ડુંગરવાડીની બંગલીમાં હું બેઠો હતો. બંગલીની દિવાલો સફેદ, પુરુષોની ઢગલીઓ સફેદ, સ્ત્રીઓની સાડીઓ સફેદ, દસ્તુરોના જામા સફેદ, અફરગાનિયામાંથી નીકળતો ધૂમ્ર સફેદ, દાદા પર બિછાવેલી ચાદર પણ સફેદ. મને વાતાવરણની સફેદી ભેદી ગઈ હતી. ધાર્મિક મંત્રોની ક્રિયા દરમિયાન મેં બારી બહાર નજર કરી. દૂર નિસર્ગમાં એક મોર કલા કરીને ઉભો હતો, એ પૂરેપૂરો સફેદ. ક્રિયાઓ પૂરી થઈ અને બધા બંગલીની બહાર નીકળી ગયા ત્યારે મને સાંભળે છે કે મેં પૂછેલો, દાદા શું આમ જ આ અંધારી બંગલીમાં એકલા રહેવાના છે? અને સૌએ મને હા કહી હતી. મને જરાય નહોતું ગમ્યું દાદાનું આમ ખાલી બંગલીમાં સાવ એકલા ચાદર નીચે પડી રહેવાનું, જેમ પેલી તલવાર મેનમાં પડી રહેવી. મને હજી એ સાંભળે છે મારી માએ પોતાને વિશે વર્ણવેલી એક ભયાનક ઘટના. અમારા જોગેશ્વરીના રેલવે સ્ટેશન પર મોટાભાગના લોકો સ્ટેશનની બહાર આવવા પુલ ચડીને જવાનો સુરક્ષિત માર્ગ નહોતા રહેતા. પુલના ચડ ઉતરના લાંબા માર્ગને બદલે જે પાટા પરથી ટ્રેન આવી હોય તે પાટા પર 100 ફૂટ જેટલું ચાલીને ફાટક સુધી પહોંચી બહાર નીકળી જતા. 2 મિનિટમાં પસાર થઈ જવાતો અને માર્ગ ટૂંકો હતો. પોતાની ટ્રેનની પાછળ તરત બીજી ટ્રેન આવી પહોંચશે એવી આશંકા પણ નહોતી. માએ કહેલું કે એ ધ્યાનમાં ને ધ્યાનમાં નીચું જોઈને પાટાના પાટિયા ગણતા ગણતા ફાટક તરફ જઈ રહ્યા હતા. પ્લેટફોર્મની ગર્દીમાંથી પાટા પર પહોંચતા વિલંબ થયો હશે કે કેમ, પણ તે જ ક્ષણે દૂરથી એક ટ્રેન ઢસારા બંધ આવી રહી હતી. પણ માં તો પોતાના વિચારોમાં એટલા ડૂબેલા હતા કે એમને કોઈ બીજી શોધ હતી જ નહીં. થોડીક જ સેકન્ડોમાં ટ્રેનની સીટીઓ પર સીટીઓ વાગવા લાગી, લોકોએ બૂમો પાડી, હટો ભાઈ હટો ગાડી આવી, પણ માં ઉપર કોઈ અસર જ નહીં. પાટિયા ગણીને આગળ ચાલવાની ક્રિયા ચાલુ રહી. અંતે ટ્રેન જ્યારે 50 ફૂટ સુધીમાં આવી પહોંચી હશે ત્યારે એક ભૈયાએ બાવડું ઝાલીને મરના હિ ચાહતી હૈ ક્યા કહેતા કે પાટા પરથી માને ખેંચી લીધા. ઘટનાની કથની પૂરી થઈ ત્યારે અમે બંને ભાઈ માના હાથોની પાંખો નીચે પંખીના શાવકની જેમ લપાઈ ગયા. મને હજી એ સાંભળે છે કે જ્યારે મેં સ્કૂલના પુસ્તકમાં વાંચ્યું હતું કે ગોડ વિના મોડો સંસાર, માથ વિના સુનો સંસાર, ત્યારે એ શબ્દો कोई ट्रेन आती हुई तय खट 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 मारा अंतर ना पटने खड़बड़ा गया था। मैंने थेलू कदाच वो पंक्तियों कोई खास बारीक आई थी समझो मैंने हजी सांभरे ये मनसुखलाल झवेरी ना एक सोनेट का प्रारंभ ना शब्दों से पहली त्रण पंक्तियों आ रही थी छे मैंने हजी सांभरे क्षितिज पास में टेक करी परो विजय नैण में वरस कहीं कविता गया पढ़ो स्वजन थी अने घर थी दूर जाया ए मारा नवमा धोरण ना प्रश्न पत्र में बाहर ना अजाण्या कार्य तरीके मुकवामां आवेलो सोनेट छे। नीचे शिक्षके पूछेला सवाल हता मने हजी सांभळे छे ते दिवसो ज्यारे हुं पहेल वहेलो स्वजन थी अने घर थी दूर पड्यो हतो ज्यारे देशनी याद ए टेकरीनी जेम ज अंतरनी क्षितिज पासे उपसेली जाया करते क्यारे धुम्मसमां पातळी पछेरी होय મને હજીએ સાંભળે છે એ શુક્ર શિક્ષક જે સૂઝથી ચૂંટેલા નવા નવા સુંદર કાવ્યો અમને ભેટ કરતા જે કાવ્યોથી મારા કવિતાના શોખને ગતિ મળી હતી ને સાથે જ નવી રતિ મળી હતી કેમ કે નવા કાવ્યો કોઈ નવી છોકરીના પ્રેમમાં પડવા જેવી લાગણી ઉત્પન્ન એ રીતે કવિતા સંગ્રહના દેશમાં હું છેલ છબીલો બન્યો પિતાનો મેમ્બરશિપ કાર્ડ લઈને ઠેક જોગેશ્વરીથી ટ્રેન પકડી બ્રિટિશ લાઇબ્રેરી અને બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરી પહોંચતો કહો કે જોગેશ્વરીથી વાગીશ્વરી પહોંચતો ગુજરાતી હિન્દી અંગ્રેજી ઉર્દુના કાવ્ય પુસ્તકો ને વાર્તા પુસ્તકો ઉતલાવતો અને ઘરે લાવતો મને સાંભળે છે કે લાઇબ્રેરી પોતે પણ એક કાવ્ય જ હતી બ્રિટિશ લાઇબ્રેરીનો ચક્કરદાર ફેલાયેલો અલમસ્ત દાદર ચડી ઉપલે માળે પહોંચી તોતે કબાટોની ઘનિષ્ઠ કોરિડોરમાં ઘૂમતા ઘૂમતા દરિયાકાંઠે બ્લાઇન્ડ સર પિન ડ્રોપ ચુપ્પીમાં પેંગ્વિનો બેઠા હોય તેમ છાપા ઉપર છાપો મારીને નતમસ્તક બેઠેલા પારસી ગ્રહસ્થોના ડગલાધારી દળને પસાર કરતા કરતા બારી પર ઉતરીને અર્ધ ચકરડું ફરતા ને ઘેરા નાદે ઘૂગલતા કબૂતર ઉપરથી દ્રષ્ટિ પસવારી નીચે રસ્તા ઉપર લહેરતી ચંચલ ચહલ પહલ જોતા જોતા મને થયા કરતું કે આ લાઇબ્રેરી શહેરની વચ્ચે એક શાયરી બનીને ઉભી છે મને હજી સાંભળે છે હું ક્યારેક ગણિતનો કુટપ્રશ્ન લઈને પિતા પાસે પૂછવા જતો હતો એકવાર એ દાઢી કરવા આરીસા પાસે ઊભા હતા અહીં જણાવું કે એમની દાઢી સખત હતી ને સહેલાઈથી સુવાળો શેવિંગ થાય તે માટે જુદા જુદા શેવિંગ ક્રીમના અખતરા કરતા રહે ગણિતના ગૂંચવાડા ઉપર સમજણનો સફાઈદાર અસ્ત્રો ફરી ગયા પછી મેં પૂછેલું પપ્પા પોએટ્રી તમે શાને માનો છો જે મેં મારા પ્રથમ કાવ્યની હાંસી કરી હતી તેમણે મને જવાબમાં જે કહ્યું તેનાથી હું વિસ્મય આનંદ ને હળવાશ એમ ત્રિવિધ ઉષ્મામાં રસાઈ ગયો એમણે કહ્યું હું દાઢી કરવા ઊભો ને પાછળથી કોઈ લીટીઓ ગણગણે ને મારી દાઢીના વાળ એકદમ ઊભા થઈ જાય ને દાઢી સહેલાઈથી થઈ જાય તેને હું કવિતા મને હજી સાંભળે છે એમણે કરેલી 19મી સદીના કવિ રોબર્ટ બ્રાઉનિંગના એક કાવ્યની વાત એ કાવ્યમાં વક્તા પોતે અને એના બે સાથીઓ જોરિસ અને ડર્ટ એમ ત્રણ જણ બેલ્જિયમના નગર ઘેન્ટમાંથી નીકળી આખી રાત ઘોડા ઉપર તડામાર સવારી કરતા ફ્રાન્સના નગર આઇક્સ તરફ જાય છે ત્યાં એક અગત્યનો અને અર્જન્ટ સંદેશ એમને આપવાનો છે જે સમયસર મળવો અત્યંત જરૂરી છે નગરનું નસીબ એની પર નિર્ભર છે આખા એ કાવ્યમાં ત્રણેય ઘોડેસવારોએ કરોડભંગ ઝડપથી કરેલી સફરનું એમના અશ્વનું તથા માર્ગ પરની વિગતોનું અદ્વિતીય વર્ણન છે કાવ્યની એક ખૂબી ચિંતા પિતાએ કહ્યું હતું કે એ કાવ્ય ઘોડાઓની જેમ જ ગેલપ કરતો આગળ વધે છે જો આમ આઈ સ્પ્રેન્ડ ટુ ધ સ્ટર્ડ એન જોરિસ એન્ડ હી આઈ ગેલપ ધ ગેલપ વી ગેલપ ઓલ થ્રી ગુડ સ્પીડ ક્રાઇડ ધ વોચ એઝ ધ કેપેબલ સન ડ્રૂ સ્પીડ એકોડ ધ વોચ ટુ અસ ગેલપિંગ થ્રુ The hind shut the post and the light sank to rest, and into the midnight we gallop abreast. એ સાંભળીને મારા લોહીમાં ઘોડા દોડવા લાગેલા. એ પંક્તિઓ મારા હૃદયના જમણા ક્ષેપકમાં હજી બી સંગ્રહાઈ રહી છે. મને હજી સાંભળે છે, હું એક પુરસ્કાર કાર્યક્રમમાં ગયો હતો. પારસી નાટ્ય મેળાવડામાં એક નાટકમાં લુચ્ચા ફકીરનો ભાગ ભજવવા બદલ મને પુરસ્કાર મળ્યો હતો. કાર્યક્રમ શરૂ થવા પહેલાં હું ઊભો હતો અને મારી નજર એક સફેદ જેકેટ પહેરેલા આધેડ સજ્જન ઉપર પડી, કે જે કોઈ કંઈક ખોવાયેલા જેવા દેખાતા હતા ને અહીં કંઈ જોઈ રહ્યા હતા. મેં પાસે જઈને પૂછ્યું, તમને કંઈ મદદની જરૂર છે? એમણે મને કહ્યું, હા દીકરા, મને જરા બાથરૂમની જગા બતાવો. હું એમને લઈને બાથરૂમ તરફ દોરી જતો વિચારવા લાગ્યો કે મારા જેવાના જ પપ્પા હશે અને એમના દીકરા કેવા કોઈની સાથે અહીંયા આવ્યા હશે. મેં એમને પૂછેલું કે તમારા દીકરા દીકરી કે કોઈ સગાને ઇનામ મળ્યું છે જેને લઈને તમે અહીં આવ્યા છો? જવાબમાં એ આધેડ સજ્જને મને કહ્યું હતું કે એવું કોઈ એમના ધ્યાનમાં આવતું નથી, અને પછી એ બાથરૂમમાં જતા રહ્યા. બહાર ઊભો ઊભો હું વિચારતો હતો કે જ્યારે મને ઇનામ આપવામાં આવશે ત્યારે કેવા નવાઈ પામશે, કે અરે મને બાથરૂમ બતાવનાર તે પુરસ્કાર વિજેતા નીકળ્યો. તેટલામાં ત્રણ મહત્વની વ્યક્તિઓ ઉતાવળમાં ત્યાંથી પસાર થઈ, જેમાંની એકે મોટેથી કહ્યું, અઢી વર્ષ બંધ કહો ગયા, અરે કહો ચાલી ગયા, કામ છે ને? થોડીક જ પળોમાં અમારા નાટકની વચમાં છની એન્ટ્રી મારતા હોય તેમ અધી મરજબાન બાથરૂમમાંથી બહાર આવ્યા અને મારી તરફ ખભા ઉછાળે મંદ મંદ હસ્યા ને પછી પેલી વ્યક્તિઓ સાથે ચાલ્યા ગયા. હવે મને બધું સાંભળે છે કે જો બધું જ કહેવા બેસે તો એ મુશ્કેલી ઊભી થાય, એટલે ખાલી આ શબ્દો કહીને પ્યાલાને મારા હાથમાંથી લઈ લો કે આ લીટીઓ કહીને હું ચાલ્યો, એ ચાર લીટી કહીને ચાલ્યો. મને સાંભળે છે, કેટલું સાંભળે છે, હજી સાંભળે છે. અતીતની સરહદથી આવીને અનહદ સ્મૃતિનું ગુંજું ભરે છે. અતીતની સરહદથી આવીને અનહદ સ્મૃતિનું ગુંજું ભરે છે. કેટલુંક છે બાલક સમ નર્યું, કેટલુંક ભર્યું, કેટલુંક ઉદાસ છે. બધી જ કવિતા સીમિતની અંદર અસીમને મૂકવાનો. Thank you.